એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા લેખકની દુનિયામાં જઈશું જે આપણને અમેરિકાના સામાન્ય દેખાતા ઘરોની અંદર લઈ જાય છે, જ્યાં જિંદગીની અસલી ઉથલપાથલ ચાલતી હોય છે. હું વાત કરી રહી છું રિચાર્ડ ફોર્ડની. એમનું નામ ઘણીવાર ડર્ટી રિયલિઝમ સાથે જોડાય છે. હવે આ શબ્દ સાંભળવામાં થોડો કદાચ અટપટો લાગે, આનો અર્થ શું? માત્ર દુઃખભરી વાર્તાઓ થાય?
ના ના, સારો પ્રશ્ન છે. માત્ર દુઃખભરી નહીં, પણ એમ સમજો કે એકદમ બેધડક અને કાચી વાસ્તવિકતા, જાણે કોઈ ફિલ્ટર વગરનો ફોટોગ્રાફ હોય.
ઓકે.
ડર્ટી રિયલિઝમ કોઈ મોટા ઐતિહાસિક બનાવો નથી બતાવતું. એ તો રોજિંદા જીવનની નાની નાની, કદાચ અવ્યવસ્થિત લાગતી વાસ્તવિકતાઓ બતાવે છે.
જેમ કે
કાર્પેટ પર પડેલો ડાઘ, ન ચૂકવાયેલા બિલ અને મંગળવારની સવારની એકદમ શાંત નિરાશા. એટલે ફોર્ડ આવી નાની વિખરાયેલી જિંદગીઓમાં મોટા નાટકો શોધે છે.
આ એક કૃતિ છે જેને ફોર્ડને એક અલગ ઓળખ આપી.
બરાબર. અને આપણને ફ્રેન્ક બાસ્કોમ નામનો એક યાદગાર પાત્ર સાથે મળાવ્યા.
હા, પણ મેં સાંભળ્યું છે કે આ કોઈ સામાન્ય વાર્તા નથી જેમાં બસ એક પછી એક ઘટનાઓ બનતી જાય.
બિલકુલ નહીં. આ કોઈ થ્રિલર કે રોમાંચક કથા નથી. આ તો એક માણસના મનની અંદરની યાત્રા છે. વાર્તા ઓછી અને પાત્રનું મનોમંથન વધારે છે. આ નવલકથા આપણને 1980ના દાયકાના અમેરિકામાં લઈ જાય છે, એ સમય જ્યારે બાહ્ય સમૃદ્ધિ પાછળ એક પ્રકારનો આંતરિક ખાલીપો અને અર્થની શોધ છુપાયેલી હતી.
તો ચાલો આ પાત્રને જ મળીએ. ફ્રેન્ક બાસ્કોમ્પ, જે એક સમયે સાહિત્યની દુનિયામાં હતો, એ અચાનક સ્પોર્ટ્સ રાઇટર કેમ બની ગયો? એક લેખક માટે રમતગમત વિશે લખવું એ કારકિર્દીમાં એક પગલું પાછળ જવા જેવું નથી લાગતું?
તમારો સવાલ જ સમજો ને કે આ નવલકથાના હૃદય સુધી પહોંચાડે છે. ફ્રેન્ક બાસ્કોમ્પ, ઉંમર લગભગ 38, એનું જીવન એક મોટી દુર્ઘટનાએ વીર વિખેર કરી નાખ્યું છે.
કઈ દુર્ઘટના?
એના 9 વર્ષના દીકરા રાલ્ફનું એક દુર્લભ બીમારી રે સિન્ડ્રોમથી મૃત્યુ થયું. અને આ આઘાત એટલો મોટો હતો કે બસ એની દુનિયા ભાંગી પડી. લગ્ન તૂટી ગયા, કોલેજ પ્રોફેસર અને વાર્તાકાર તરીકેની કારકિર્દી પણ છૂટી ગઈ.
અને એટલે જેણે રમતગમતનો સહારો લીધો આ દુઃખમાંથી બહાર આવવા.
બરાબર. તમે વિચારો, જો તમારી જિંદગી કોઈ અર્થ વગરની આકસ્મિક ઘટનાથી તૂટી જાય તો તમે શું શોધશો?
કદાચ કોઈ વ્યવસ્થા, નિયમો.
બરાબર, સ્પષ્ટતા. બસ આ જ કારણ છે કે તે સ્પોર્ટ્સ રાઇટિંગ તરફ વળ્યો. બેઝબોલની રમતમાં સ્ટ્રાઇક એ સ્ટ્રાઇક છે, ફૂટબોલમાં ટચડાઉન એ ટચડાઉન છે. એક અંતિમ સ્કોર હોય છે. રમતની દુનિયામાં એક તર્ક છે
જે તેની પોતાની જિંદગીમાંથી ગાયબ થઈ ગયો હતો.
એકદમ.
તો આ દુઃખનો સામનો કરવા માટે એણે પોતાની એક અલગ જ ફિલોસોફી બનાવી છે, જેને તે ડ્રીમીનેસ કહે છે. આ શું છે? શું આ એક બચાવ કવચ છે કે પછી એક જેલ?
શરૂઆતમાં તો એ બંને છે. એક કવચ જેવું લાગે છે, જીવનની પીડાને સીધી રીતે અનુભવવાને બદલે દૂરથી એક દર્શક બનીને જોવાની રીત.
મતલબ કે ભાવનાત્મક રીતે અલિપ્ત થઈ જવું.
હા, પણ જેમ જેમ વાર્તા એ ઈસ્ટરના એક વીકેન્ડમાં આગળ વધે છે, આપણને સમજાય છે કે આ કવચ જજ એની જેલ બની ગયું છે. એ તેને એવા સંબંધોથી દૂર રાખે છે જે કદાચ તેને બચાવી શક્યા હોત.
અને આખી નવલકથા માત્ર 3 દિવસમાં બને છે, ગુડ ફ્રાઇડે શનિવાર અને ઈસ્ટર સન્ડે. તો એના ડ્રીમીનેસના કવચ પર પહેલો ઘા ક્યારે અને કેવી રીતે પડે છે?
પહેલો ઘા ગુડ ફ્રાઇડે પર જ પડે છે. તે તેની ગર્લફ્રેન્ડ વિકી સાથે ડિટ્રોઇટ જવાની તૈયારીમાં હોય છે, પણ એ પહેલા તે એક અપંગ ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી હર્બ વોલાગરનું ઇન્ટરવ્યૂ લે છે.
ઓકે.
અને હર્બના જીવનમાં એટલી બધી કડવાશ અને હતાશા છે કે તેની વાતો ફ્રેન્કના ભાવનાત્મક બચાવને તોડી નાખે છે.
અને પછી વિકી સાથેની ડિટ્રોઇટની ટ્રીપનું શું થાય છે?
એ તો એકદમ નિષ્ફળ જાય છે.
મતલબ કે એ નવી શરૂઆતની આશા સાથે જાય છે, પણ બધું ઊંધું વળે છે. કેમ?
બરાબર. આ ટ્રીપ તેની ડ્રીમીનેસ ફિલોસોફીની, સમજો ને કે, પહેલી અને સૌથી મોટી કસોટી હતી. એને એમ હતું કે તે બસ જીવનની સપાટી પર તરી શકશે, પણ વિકી તેને પડકારે છે.
વિકીને શું જોઈએ છે?
વિકીને એક સાચો પાર્ટનર જોઈએ છે, કોઈ દર્શક નહીં. અને તેમનો સંબંધ એટલે તૂટી જાય છે કારણ કે તમે કાચની દિવાલ પાછળ રહીને કોઈની સાથે સંબંધ બાંધી જ ન શકો.
આ તો એક કડવો અનુભવ હશે ફ્રેન્ક માટે.
હા, જે ફ્રેન્કને સમજાવે છે કે તેનું બચાવનો ઉપાય જ તેને વધુ એકલો પાડી રહ્યો છે.
અને આ એકતા ઇસ્ટર સન્ડે પર વધુ ઘેરી બને છે નહીં, જ્યારે તેને તેના મિત્ર વોલ્ટર લાકેટના સમાચાર મળે છે.
હા, વોલ્ટર લાકેટની આત્મહત્યા ફ્રેન્કને અંદરથી હચમચાવી દે છે. વોલ્ટર એના માટે એક ડાર્ક મિરર જેવો હતો, એક અંધકારમય પ્રતિબિંબ.
મતલબ
બંને પુરુષો પોતાના તૂટેલા જીવન સાથે જીવી રહ્યા હતા, પણ જ્યાં ફ્રેન્ક ટકી રહેવા માટે સંઘર્ષ કરતો હતો ત્યાં વોલ્ટર હારી ગયો.
ઓ,
વોલ્ટરનું મૃત્યુ એક ચેતવણી છે કે જો તે ડ્રીમીનેસની દિવાલ પાછળ છુપાયેલો રહ્યો તો તેનો અંત પણ આવો જ હોઈ શકે છે.
એવું લાગે છે કે ફ્રેન્કની આસપાસના લોકો, જેમ કે વિકી, તેની ભૂતપૂર્વ પત્ની એક્સ, એ માત્ર પાત્રો નથી પણ એવા અરીસા છે જે તેને તેની પોતાની વાસ્તવિકતા બતાવે છે.
સાચી વાત છે.
તો ચાલો એક્સ વિશે વાત કરીએ. આ નામ કેમ? તેનું અસલી નામ કેમ ક્યારે નથી લેવાતું?
કારણ કે ફ્રેન્ક તેને નામ આપવા માંગતો જ નથી. એક્સ એ ગણિતના એચએલ જેવું છે, જેને સમીકરણમાંથી દૂર કરીને ભૂતકાળને ભૂંસવાનો પ્રયત્ન હોય.
એક એવું સમીકરણ જે તે ક્યારેય ઉકેલી શક્યો નથી.
બરાબર, કારણ કે તેની ભૂતપૂર્વ પત્ની એન માત્ર એક એક્સ બનવા તૈયાર નથી. તે એ ભાવનાત્મક વાસ્તવિકતાનું પ્રતીક છે જેમાંથી ફ્રેન્ક ભાગી રહ્યો છે.
તો બંને દુઃખનો સામનો અલગ રીતે કર્યો.
હા, જ્યારે ફ્રેન્કે દુઃખથી બચવા અલિપ્તતા પસંદ કરી ત્યારે એક્સ એ દુઃખનો સીધો સામનો કર્યો. તે હજી પણ જીવન સાથે જોડાયેલી છે.
તો આ તૂટેલા સંબંધો, આત્મહત્યા અને એકલતા, આ બધું માત્ર એક દુઃખી માણસની વાર્તા નથી લાગતી? ફોર્ડ આના દ્વારા કયા મોટા મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે?
સૌથી મોટો મુદ્દો છે દુઃખનું સ્વરૂપ. આ નવલકથા કહે છે કે દુઃખ કોઈ તબક્કો નથી જેને તમે પાર કરીને આગળ વધી જાઓ. અહીં દુઃખ એ ચેતનામાં આવેલું એક કાયમી પરિવર્તન છે. દીકરા રાલ્ફની યાદ એક પડછાયાની જેમ હંમેશા ફ્રેન્કની સાથે રહે છે. તેના દરેક વિચાર અને કામ પર અસર કરે છે.
અને બીજો મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે ભાષાની મર્યાદા. એક લેખક જેનું કામ શબ્દો સાથે છે, તે શબ્દોથી ભાગી રહ્યો છે. વિચિત્ર નથી?
બિલકુલ, કારણ કે તે સમજી ગયો છે કે અમુક પીડા એવી હોય છે જેને શબ્દોમાં બાંધી શકાતી નથી.
એટલે જ સ્પોર્ટ્સ રાઇટિંગ.
હા, એટલે જ તે સાહિત્યની ઊંડી જટિલ દુનિયા છોડીને સ્પોર્ટ્સ રાઇટિંગની તથ્યો અને આંકડાઓની દુનિયામાં આશરો લે છે. ત્યાં ભાષા પર ભાવનાઓનો બોજ નથી હોતો.
આ સાથે જ આધુનિક પુરુષની ઓળખનું સંકટ પણ છે નહીં?
ચોક્કસ. ફ્રેન્કે પતિ, પિતા અને લેખક તરીકેની પોતાની ઓળખ ગુમાવી દીધી છે. હવે તે કોણ છે એ શોધવા તે મથી રહ્યો છે.
તો આ બધાના મૂળમાં એ જ અસ્તિત્વનો સવાલ છે. જ્યારે જીવન અર્થહીન લાગે ત્યારે જીવવાનું કારણ કેવી રીતે શોધવું?
અને નવલકથા કોઈ સરળ જવાબ નથી આપતી, કોઈ જાદુ ઉકેલ નથી.
તો શું સૂચવે છે?
એ સૂચવે છે કે જીવનનો અર્થ કદાચ કોઈ મોટી સિદ્ધિમાં નથી, પણ રોજિંદા જીવનને જીવી લેવામાં, સહન કરવામાં અને માત્ર અવલોકન કરવાના નાના નાના કૃત્યોમાં છુપાયેલો હોઈ શકે છે.
લેખકે જે રીતે વાર્તા કહી છે એ પણ કમાલની છે. પ્રથમ પુરુષ કથનનો ઉપયોગ. આપણને એવું લાગે છે કે જાણે આપણે ફ્રેન્કના મગજમાં જ ફસાઈ ગયા છીએ.
હા, આપણે દુનિયાને તેના દુઃખ, તેની અલિપ્તતા અને તેની તીક્ષ્ણ બુદ્ધિના ચશ્મામાંથી જોઈએ છીએ. આનાથી પાત્ર સાથે એક અજીબ પ્રકારનો લગાવ થઈ જાય છે.
અને પ્રતીકો પણ ખૂબ અસરકારક છે. ઇસ્ટરનો તહેવાર, પુનરુત્થાનનો સમય,
જે ફ્રેન્કની સ્થિરતાથી બિલકુલ વિપરીત છે, અને રમતગમત નિયમોવાળી એક એવી દુનિયા જે જીવનની અંધાધૂંધીથી તદ્દન અલગ છે.
નોવલકથાનો અંત પણ કોઈ મોટા ચમત્કાર સાથે નથી થતો, કોઈ સુખદ અંત નથી, અને મને લાગે છે કે એ જ તેની સૌથી મોટી તાકાત છે.
સાચી વાત. અંતમાં ફ્રેન્ક જીવનના પરમેનન્સ પીરિયડ એટલે કે સ્થાયિત્વના સમયગાળામાં પ્રવેશવાની વાત કરે છે.
આનો અર્થ શું થાય?
એવો તકપ્પો છે જ્યાં દુઃખ અને સંતોષ એકબીજાનો નાશ કર્યા વગર સાથે રહી શકે છે.
હા, જીવનનો એક શાંત, થોડો ઉદાસ પણ ખૂબ જ પ્રામાણિક સ્વીકાર છે.
તો આખરે આ નવલકથા એ નથી શીખવતી કે દુઃખ પર જીત કેવી રીતે મેળવવી.
ના, પણ એ શીખવે છે કે દુઃખ સાથે જીવવું કેવી રીતે,
અને કદાચ એ સહનશીલતામાં જ જીવનનું ગૌરવ અને સુંદરતા છુપાયેલી છે.
બરાબર. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.